એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીના આજના વિચાર મંથનમાં.
નમસ્કાર.
આપણે સૌ જાણીએ છીએ કે સારી આદતો પાડવી અને પેલી ખરાબ આદતો છોડવી એ કેટલું મુશ્કેલ હોઈ શકે છે, નહીં?
હા, બહુ જ. મોટા સંકલ્પો તો લઈ લઈએ છીએ, પણ પછી થોડા દિવસોમાં જ
ગાડી પાટા પરથી ઉતરી જાય છે, બરાબર ને?
એકદમ. અને એટલે જ મને લાગે છે કે આજે આપણે જેમ્સ ક્લિયરના ખૂબ જ લોકપ્રિય પુસ્તક એટોમિક હેબિટ્સ પર વાત કરવી જોઈએ.
હા, એટોમિક હેબિટ્સ ખૂબ જ સરસ પસંદગી, કારણ કે આ પુસ્તક ખાલી એમ નથી કહેતું કે આ કરો તે કરો.
ના, બિલકુલ નહીં. એ તો આદતો પાછળનું આખું વિજ્ઞાન સમજાવે છે અને તેને બદલવાની એક ચોક્કસ પદ્ધતિ, એક સિસ્ટમ આપે છે જે ખરેખર કામ કરે છે, ખબર?
હા, અને એની ખાસ વાત શું છે? એ મોટા ક્રાંતિકારી ફેરફારોની વાત નથી કરતું, પણ નાના એમ કે અણુ જેવા ફેરફારો જે લાંબા ગાળે મોટું પરિણામ આપે છે.
બરાબર. એટલે જ કદાચ આ પુસ્તક આટલું બધું પ્રચલિત થયું છે, કારણ કે તે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે અને અશક્ય લાગતા ગોલ્સને પણ શક્ય બનાવે છે.
ચોક્કસ. આ પદ્ધતિ કામ કરે છે કારણ કે તે માત્ર ઈચ્છાશક્તિ પર આધાર નથી રાખતી, પણ એક સિસ્ટમ પર ભાર મૂકે છે.
બરાબર. અને આ પદ્ધતિ પાછળ જેમ્સ ક્લિયરનો પોતાનો અનુભવ પણ છે અને ઊંડું સંશોધન પણ. તો શરૂઆત એમના પરિચયથી કરીએ.
હા, જરૂર. જેમ્સ ક્લિયર એ એક લેખક છે, વક્તા છે અને ઉદ્યોગ સાહસિક પણ. એમનું મુખ્ય ફોકસ છે આદતો, નિર્ણય લેવાની પ્રક્રિયા અને સતત સુધારણા.
એમનો બ્લોગ છે jamesclear.com, જે લાખો લોકો વાંચે છે. પણ એમની વાતમાં વજન કેમ છે? કારણ કે ખાલી થિયરી નથી આપતા. હા, જુઓ, યુવાનીમાં એ બેઝબોલ રમતા હતા અને રમતી વખતે માથામાં એટલી ગંભીર ઈજા થઈ હતી કે લગભગ જીવલેણ હતી.
ઓહ, આ તો બહુ ગંભીર કહેવાય.
હા, ડોક્ટરોએ તો કહી દીધું હતું કે કદાચ ફરી ક્યારે રમી જ નહીં શકે.
બાપરે, પછી શું થયું?
બસ ત્યાંથી એમણે પોતાની જાત પર કામ કરવાનું શરૂ કર્યું. મોટા લક્ષ્યો નહીં, પણ રોજ નાના નાના સતત સુધારા પર ફોકસ કર્યું.
કેવા સુધારા?
જેમ કે ચાલવાનું શરૂ કરવું, પછી થોડું વજન ઉપાડવું, સૂવાની આદતો સુધારવી, આવી બધી નાની નાની અણુ આદતો.
અને આ નાની આદતોથી જ?
હા, આના સહારે જ એ માત્ર સાજા ન થયા, પણ કોલેજમાં એક સ્ટાર એથ્લીટ બન્યા અને ભણવામાં પણ ટોપ પર રહ્યા.
વાહ. મતલબ એમણે જે સિદ્ધાંતો આ પુસ્તકમાં આપ્યા છે તે પોતે જીવી બતાવ્યા છે. આનાથી એમની વાત પર વિશ્વાસ બેસે છે.
એકદમ. અને તેઓ જીવ વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ન્યુરોસાયન્સ આવા અઘરા વિષયોના વિચારોને પણ બહુ જ સરળ અને વ્યવહારુ ભાષામાં સમજાવે છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? પેલી નાના ફેરફાર મોટા પરિણામવાળી વાતને થોડી વિસ્તારથી સમજાવો ને.
ચોક્કસ. પુસ્તકનો મૂળ તર્ક શું છે કે આપણે મોટાભાગે ધ્યેય એટલે કે ગોલ પર વધુ ધ્યાન આપીએ છીએ.
હા, જેમ કે મારે વજન ઘટાડવું છે કે મારે આટલા પૈસા કમાવવા છે.
બરાબર. પણ ક્લિયર કહે છે કે ગોલ તો ખાલી દિશા બતાવે છે, ખરી પ્રગતિ તો તમારી સિસ્ટમથી થાય છે. મતલબ કે તમારી રોજની પ્રક્રિયાઓ, તમારી આદતો.
એટલે કે સફળ અને નિષ્ફળ લોકોના ધ્યેય તો સરખા હોઈ શકે છે, પણ એમની સિસ્ટમ અલગ હોય છે. આ વિચાર ખરેખર મહત્વનો છે.
એકદમ. અને બીજી મુખ્ય વાત છે પેલો 1% સુધારાનો નિયમ. ક્લિયર કહે છે કે રોજ ફક્ત 1% વધુ સારો કરવાનો પ્રયાસ કરો.
ફક્ત 1%?
હા. શરૂઆતમાં આ ફેરફાર દેખાશે નહીં, પણ સમય જતાં ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ એની અસર જબરજસ્ત હશે. એક અંદાજ મુજબ રોજ 1% સુધારો વર્ષના અંતે તમને લગભગ 37 ગણા વધુ સારા બનાવી શકે છે.
37 ગણા? આ તો અકલ્પનીય છે. પણ શરૂઆતમાં જ્યારે પરિણામ ન દેખાય ત્યારે નિરાશા આવે, એનું શું?
હા, સાચી વાત છે. અને ક્લિયર એના વિશે પણ વાત કરે છે. એ આને સુષુપ્ત સંભાવનાનો ઉચ્ચ પ્રદેશ કહે છે, પ્લેટો ઓફ લેટન્ટ પોટેન્શિયલ.
સુષુપ્ત સંભાવનાનો ઉચ્ચ પ્રદેશ?
હા. આ એ સમયગાળો છે જ્યારે તમે મહેનત તો કરી રહ્યા છો, પણ પરિણામ દેખાતું નથી, અને મોટાભાગના લોકો અહીં જ હાર માની લે છે.
બરાબર.
પણ ક્લિયર કહે છે કે પ્રક્રિયા પર વિશ્વાસ રાખો. તમારા પ્રયત્નો વ્યર્થ નથી જતા, એ ભેગા થઈ રહ્યા છે અને યોગ્ય સમયે પરિણામ ચોક્કસ દેખાશે, જેમ પેલું વાંસનું ઝાડ.
હા, ખબર છે. વર્ષો સુધી જમીનમાં મૂળ ફેલાવે અને પછી અચાનક ઝડપથી ઊંચું વધે.
બસ એ જ રીતે.
ખૂબ સરસ. અને ત્રીજો પાયાનો વિચાર જે મને બહુ જ ગમ્યો, ઓળખ આધારિત આદતો, આઇડેન્ટિટી બેઝડ હેબિટ્સ.
હા, આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. જુઓ, ક્લિયર કહે છે કે વર્તણૂક બદલવાના ત્રણ સ્તર છે. પરિણામ, આઉટકમ, પ્રક્રિયા, પ્રોસેસ અને ઓળખ, આઇડેન્ટિટી.
પરિણામ, પ્રક્રિયા, ઓળખ.
મોટાભાગના લોકો પરિણામથી શરૂ કરે છે, જેમ કે મારે પાતળું થવું છે. આ પરિણામ થયું.
હા,
પણ સૌથી અસરકારક રસ્તો કયો? ઓળખથી શરૂ કરવાનો. તમારે તમારી જાતને પૂછવાનું છે, હું કેવા પ્રકારની વ્યક્તિ બનવા માંગુ છું.
અચ્છા,
એટલે કે મારે દોડવું છે એના કરતાં મારે દોડવીર બનવું છે એમ વિચારવું. એકદમ. અને પછી તમારી દરેક ક્રિયા એ તમારી નવી ઓળખ માટેનો એક મત બની જાય છે. જો તમે રોજ દોડવા જાઓ તો તમે તમારી દોડવીર તરીકેની ઓળખને મત આપી રહ્યા છો, એને મજબૂત કરી રહ્યા છો.
સમજાયું. એટલે સાચો ફેરફાર અંદરથી બહાર આવે છે, ઓળખથી વર્તણૂક તરફ.
બરાબર. આ ત્રણ મૂળભૂત સિદ્ધાંતો પછી પુસ્તક આદતો બનાવવા અને તોડવા માટે ચાર નિયમોનું એક એમ કે બહુ જ વ્યવહારુ માળખું આપે છે.
હા, પેલું ચાર નિયમોવાળું માળખું જે આદતના ચક્ર, સંકેત, તૃષ્ણા, પ્રતિભાવ અને પુરસ્કાર પર આધારિત છે.
એક્ઝેક્ટલી. તો ચાલો હવે એ ચાર નિયમોની ઊંડાણમાં વાત કરીએ.
ચોક્કસ. પહેલો નિયમ છે, તેને સ્પષ્ટ બનાવો, મેક ઇટ ઓબ્વિયસ. આ નિયમ સંકેત એટલે કે ક્યુ પર ફોકસ કરે છે, ખરું ને?
હા, કોઈ પણ સારી આદત શરૂ કરવા માટે તેનો સંકેત એકદમ સ્પષ્ટ હોવો જોઈએ, દેખીતો હોવો જોઈએ.
અને એના માટે ક્લિયર કઈ રીતો સૂચવે છે?
ઘણી બધી છે, પણ બે રીતો મને લાગે છે કે ખાસ ઉપયોગી છે. એક છે હેબિટ સ્ટેકિંગ.
હેબિટ સ્ટેકિંગ એટલે
તમારી નવી આદતને કોઈ જૂની, જે તમે રોજ કરો જ છો, એવી આદત સાથે જોડી દેવી.
અચ્છા, જેમ કે હું રોજ સવારે ચા પીધા પછી તરત જ 5 મિનિટ ધ્યાન કરીશ, અથવા બ્રશ કર્યા પછી 1 ગ્લાસ પાણી પીશ.
બરાબર. આનાથી શું થાય, નવી આદત માટે અલગથી યાદ રાખવાની કે સમય કાઢવાની જરૂર ઓછી પડે, એ જૂની આદતના પ્રવાહમાં જ થઈ જાય.
સમજાયો. અને બીજી કઈ રીત?
બીજી અને જે કદાચ સૌથી શક્તિશાળી છે તે છે પર્યાવરણની રચના, એન્વાયરમેન્ટ ડિઝાઇન.
ક્લિયર. બહુ ભારપૂર્વક કહે છે કે આપણી ઈચ્છા શક્તિ કરતાં આપણું આસપાસનું વાતાવરણ વધુ અસરકારક હોય છે.
એટલે કે
આપણી આસપાસની વસ્તુઓ આપણી આદતોને પ્રભાવિત કરે છે.
હા, જો તમારે રોજ રાત્રે પુસ્તક વાંચવું હોય તો પુસ્તકને તમારા ઓશિકા પાસે રાખો, જેથી સૂતા પહેલા દેખાય. જો ફળો ખાવાની આદત પાડવી હોય તો ફ્રૂટ બાઉલને ડાઇનિંગ ટેબલ પર રાખો, ફ્રીજમાં નહીં.
અને ખરાબ આદતો માટે આનાથી ઉલટું.
એકદમ. એના સંકેતોને અદ્રશ્ય કરી દો. ટીવી જોવાનું ઓછું કરવું હોય તો રિમોટને ડ્રોઅરમાં મૂકી દો. મોબાઈલ ઓછો વાપરવો હોય તો એને બીજા રૂમમાં ચાર્જ કરવા મૂકો.
આ તો બહુ નાની પણ સ્માર્ટ ટિપ્સ છે, કારણ કે આમાં ઈચ્છાશક્તિ વાપરવી નથી પડતી, પર્યાવરણ જ આપણને મદદ કરે છે.
બરાબર.
હવે બીજો નિયમ, તેને આકર્ષક બનાવો, મેક ઇટ અટ્રેક્ટિવ. આ નિયમ તૃષ્ણા એટલે કે ક્રેવિંગ સાથે જોડાયેલો છે.
હા, કોઈ પણ આદત પાડવી હોય તો એ ગમવી પણ જોઈએ ને, નહીતર લાંબો સમય ટકે નહીં.
ચોક્કસ. આપણું મગજ ડોપામાઇન નામના કેમિકલથી ચાલે છે, જે આનંદની અપેક્ષા સાથે જોડાયેલો છે, એટલે આદતને વધુ આકર્ષક બનાવવી પડે.
એ કેવી રીતે?
એના માટે ક્લિયરે પ્રલોભન જોડ નામની એક મસ્ત રીત આપે છે.
પ્રલોભન જોડ? એ શું છે?
આમાં તમે જે કામ કરવું જરૂરી છે પણ કદાચ ગમતું નથી, તેને તમે જે કામ કરવું ગમે છે તેની સાથે જોડો છો.
ઓ, ઉદાહરણ આપો ને.
જેમ કે મારે જ્યારે કસરત કરવી હોય ત્યારે જ હું મારો મનપસંદ પોડકાસ્ટ સાંભળી શકીશ, અથવા મારે જ્યારે ઘરનું બોરિંગ કામ પતાવવું હોય ત્યારે જ હું કોફી પી શકીશ.
અચ્છા, એટલે જરૂરી કામ સાથે ગમતું કામ જોડી દેવાનું, જેથી જરૂરી કામ પણ થોડું આકર્ષક લાગે.
બરાબર. બીજો એક મહત્વનો મુદ્દો આમાં એ છે કે આપણે જે લોકોની વચ્ચે રહીએ છીએ તેમની અસર આપણા પર બહુ પડે છે.
હા, સંઘ તેવો રંગ.
એટલે એવી સંસ્કૃતિ કે એવા ગ્રુપનો ભાગ બનો જ્યાં તમારું ઈચ્છિત વર્તન સામાન્ય ગણાતું હોય, જેમ કે જો વાંચવાની આદત પાડવી હોય તો બુક ક્લબમાં જોડાઓ, ફિટ રહેવું હોય તો દોડવાના ગ્રુપમાં જોડાઓ.
આ સામાજિક પ્રભાવ ખરેખર બહુ શક્તિશાળી હોય છે. હવે ત્રીજો નિયમ લઈએ, તેને સરળ બનાવો, મેક ઇટ ઇઝી. આ પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ સાથે સંબંધિત છે.
હા, માણસનો મૂળભૂત સ્વભાવ છે કે તે ઓછામાં ઓછા પ્રયત્નનો રસ્તો શોધે છે. એટલે જો કોઈ આદત પાડવી હોય તો તેને બને તેટલી સરળ બનાવવી પડે, તેમાં આવતું ઘર્ષણ ઓછું કરવું પડે.
ઘર્ષણ ઓછું કરવું એટલે?
એટલે એ આદત કરવા માટે જે સ્ટેપ્સ લેવા પડે એ ઓછા કરવા. આનો સૌથી પ્રખ્યાત ઉપાય છે ક્લિયરનો 2 મિનિટનો નિયમ, 2 મિનિટ રૂલ.
હા, આ બહુ સાંભળ્યું છે, 2 મિનિટનો નિયમ.
ક્લિયર કહે છે કે કોઈ પણ નવી આદત શરૂ કરતી વખતે તેને એટલી નાની બનાવો કે તે 2 મિનિટ કે તેનાથી ઓછા સમયમાં થઈ જાય.
ફક્ત 2 મિનિટ?
હા, જેમ કે રોજ 1 કલાક વાંચવું એવો ગોલ રાખવાને બદલે રોજ રાત્રે 1 પાનું વાંચવું થી શરૂ કરો. રોજ યોગા કરવાને બદલે યોગા મેટ પાથરવી. રોજ 30 મિનિટ દોડવુંને બદલે દોડવાના શૂઝ પહેરવા.
શરૂઆતમાં થોડું હાસ્યાસ્પદ લાગે, ખાલી શૂઝ પહેરવાથી શું વળે?
પણ એનો હેતુ પરિણામ મેળવવાનો નથી. હેતુ છે માત્ર શરૂઆત કરવાની કળામાં માસ્ટરી મેળવવાનો. એકવાર તમે શરૂ કરી દો પછી આગળ વધવું સહેલું બને છે. શો અપ કરવાની આદત પડે છે.
સમજાયું. આનાથી પેલો શરૂઆત કરવાનો ડર ઓછો થઈ જાય છે, અને ઘર્ષણ ઓછું કરવા માટે પેલી પર્યાવરણની રચના અહીં પણ કામ લાગે ને?
ચોક્કસ. જેમ કે સવારે જીમ જવું હોય તો રાત્રે જ કપડાં અને બેગ તૈયાર રાખવા. આનાથી સવારે ઉઠીને વિચારવાનો અને તૈયારી કરવાનો પ્રયત્ન ઘટી જાય.
અને ખરાબ આદતો માટે, એના માટે ઘર્ષણ વધારવું?
બરાબર. જેમ કે જો ફોનનો ઉપયોગ ઓછો કરવો હોય તો એપ્સ ડિલીટ કરી નાખો, અથવા ફોનને વારંવાર લોગ આઉટ કરી દો જેથી વાપરવું અઘરું બને.
બરાબર. ચોથો અને છેલ્લો નિયમ, તેને સંતોષકારક બનાવો, મેક ઇટ સેટિસ્ફાઈંગ. આ પુરસ્કાર એટલે કે રિવોર્ડ સાથે જોડાયેલો છે.
હા, અને આ બહુ જ મહત્વનો છે, કારણ કે વર્તણૂક પરિવર્તનનો મુખ્ય નિયમ શું છે? જે વર્તનનો તાત્કાલિક પુરસ્કાર મળે છે તે જ પુનરાવર્તિત થાય છે.
પણ સમસ્યા એ છે કે સારી આદતોનો ફાયદો તો લાંબા ગાળે મળે છે, કસરતનો ફાયદો તરત નથી દેખાતો.
જ્યારે ખરાબ આદતોનો આનંદ તરત મળે છે, જેમ કે જંક ફૂડ ખાવાનો કે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાનો.
તો આનો ઉપાય શું? સારી આદતને તરત સંતોષકારક કેવી રીતે બનાવવી?
ઉપાય એ છે કે સારી આદત પૂરી કર્યા પછી તરત જ તમારી જાતને કોઈ નાનો પણ સંતોષકારક પુરસ્કાર આપો. આ પુરસ્કાર મોટો હોવો જરૂરી નથી, અને એ તમારી ઓળખ સાથે સુસંગત હોવો જોઈએ.
જેમ કે
જો તમે હેલ્ધી ખાવાની આદત પાડી રહ્યા છો તો 1 અઠવાડિયું સફળતાપૂર્વક પાડ્યા પછી તમારી જાતને એક સરસ બબલ બાથ આપો, અથવા કોઈ મનપસંદ ફિલ્મ જુઓ.
પણ આનાથી સહેલો રસ્તો પણ છે નહીં, પેલું આદત પર નજર રાખવી, હેબિટ ટ્રેકિંગ.
હા, એ બહુ અસરકારક છે. તમારી પ્રગતિને ટ્રેક કરવી, જેમ કે કેલેન્ડર પર રોજ એક્સ કરવું અથવા કોઈ એપમાં નોંધવું, એ પોતે જ એક તાત્કાલિક સંતોષ આપે છે, એક સિદ્ધિનો અહેસાસ થાય છે. એ તમારી મહેનતને દૃશ્યમાન બનાવે છે.
અને એ ટ્રેકિંગની લાઈન તૂટે નહીં એનું પણ ધ્યાન રાખવાનું.
બરાબર. અને અહીં ક્લિયરનો ક્યારેય 2 વાર ચૂકશો નહીં નો નિયમ બહુ કામનો છે. એક દિવસ આદત ચૂકી જાય તો ઠીક છે, ભૂલ થાય, પણ બીજા દિવસે તરત જ પાછા ટ્રેક પર આવી જાઓ. એક ભૂલને આખી સિસ્ટમ તોડી પાડવા ન દો.
વાહ, ખૂબ જ સરસ રીતે આ 4 નિયમો સમજાવ્યા. સ્પષ્ટ બનાવો, આકર્ષક બનાવો, સરળ બનાવો અને સંતોષકારક બનાવો. જો આપણે આખા પુસ્તકના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં તારવીએ તો કયા મુદ્દાઓ સૌથી વધુ મહત્વના ગણાય?
મને લાગે છે કે 5 મુખ્ય સંદેશાઓ છે. પહેલું અને સૌથી મહત્વનું, નાના સુધારાની સંચય શક્તિ, કમ્પાઉન્ડિંગ પાવર. પેલું, રોજ 1% બહેતર બનવું.
હા, આ આપણને ધીરજ રાખવા શીખવે છે અને પ્રક્રિયા પર વિશ્વાસ રાખવા.
બીજું, ધ્યેય કરતા સિસ્ટમ પર ધ્યાન, સિસ્ટમ્સ ઓવર ગોલ્સ. ગોલ તો દિશા છે, પણ સિસ્ટમ જ પ્રગતિ કરાવે છે. આ આપણા કામમાં, ભણવામાં બધે જ લાગુ પડે.
ત્રીજું, પેલું ઓળખ આધારિત પરિવર્તન, આઇડેન્ટિટી બેઝડ હેબિટ્સ. મારે આ કરવું છે ને બદલે મારે આવો બનવું છે. આ પરિવર્તનને વધુ ઊંડું અને ટકાઉ બનાવે છે.
ચોથું, આ 4 નિયમો પોતે, મેક ઇટ ઓબ્વિયસ, અટ્રેક્ટિવ, ઇઝી, સેટિસ્ફાઈંગ. આ કોઈ પણ આદતને સમજવા અને બદલવા માટેનું એક યુનિવર્સલ ટૂલ કિટ છે.
અને પાંચમું?
પાંચમું, જે મને વ્યક્તિગત રીતે બહુ જ ગમે છે, તે છે પર્યાવરણની શક્તિ, પાવર ઓફ એન્વાયરમેન્ટ ડિઝાઇન. આપણી ઈચ્છાશક્તિ મર્યાદિત છે, પણ આપણી આસપાસના માહોલને આપણી તરફેણમાં ગોઠવીને આપણે આપણી સફળતાની શક્યતા વધારી શકીએ છીએ.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો પણ એવા છે જે સીધા દિલમાં ઉતરી જાય.
હા, ઘણા છે. જેમ કે, તમે તમારા ધ્યેયોના સ્તર સુધી નથી પહોંચતા, તમે તમારી સિસ્ટમ્સના સ્તર પર પડો છો. કેટલું સચોટ!
બરાબર, તમારી સિસ્ટમ જેટલી મજબૂત, તમે એટલા સફળ.
બીજું, તમે જે પણ પગલું ભરો છો તે તમે જે પ્રકારની વ્યક્તિ બનવા માંગો છો તેના માટે એક મત છે. આ નાનામાં નાની ક્રિયાને પણ મહત્વ આપે છે.
હા, દરેક નાની ક્રિયા આપણી ઓળખ ઘડે છે.
અને આદતો સ્વસુધારણાનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. આ ફરીથી પેલી ધીરજ અને સતત પ્રયત્નોની વાત કરે છે.
છેલ્લે, પેલું શરૂઆત કરવી, ભલે નાની હોય, તે અનંત આયોજન કરતા વધુ મૂલ્યવાન છે. આ 2 મિનિટના નિયમનો સાર છે. બસ શરૂ કરી દો.
તો હવે આ બધી થિયરી પછી થોડા વ્યવહારો ઉદાહરણો જોઈએ. રોજિંદા જીવનમાં આ બધું કેવી રીતે લાગુ પડે?
હા, જેમ કે સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે, રાત્રે જ કસરતના કપડાં કાઢીને રાખવા. સરળ બનાવો.
કસરત કરતી વખતે જ મનપસંદ સંગીત કે પોડકાસ્ટ સાંભળવો. આકર્ષક બનાવો.
શરૂઆતમાં ફક્ત 5 મિનિટ ચાલવાથી શરૂ કરવું. 2 મિનિટનો નિયમ. સરળ બનાવો.
અને વર્કઆઉટ પૂરું થયા પછી કેલેન્ડર પર મોટો એક્સ કરવો. સંતોષકારક બનાવો.
કામ અને ઉત્પાદકતા માટે, આવતીકાલના સૌથી મહત્વના કામ માટે આજે રાત્રે જ ટુ ડુ લિસ્ટ બનાવી લેવું. સ્પષ્ટ અને સરળ બનાવો.
કામ કરતી વખતે ફોનના નોટિફિકેશન બંધ કરી દેવા અથવા ફોન બીજા રૂમમાં મૂકી દેવો. ખરાબ આદત માટે ઘર્ષણ વધારો.
એક મોટું કામ પૂરું કર્યા પછી નાનો બ્રેક લેવો અને ચા કોફી પીવી. સંતોષકારક બનાવો.
પૈસા બચાવવા માટે પગાર આવતાની સાથે જ ઓટોમેટિક અમુક રકમ બચત ખાતામાં ટ્રાન્સફર થાય તેવું ગોઠવવું. સરળ બનાવો.
માર્કેટિંગ ઇમેલ્સ અને શોપિંગ એપ્સમાંથી અનસબસ્ક્રાઇબ કરવું. ખરાબ આદતના સંકેત દૂર કરો.
દર મહિને બચતનો લક્ષ્યાંક પૂરો થાય ત્યારે બચતના ચાર્ટ પર પ્રોગ્રેસ નોંધવી. સંતોષકારક બનાવો.
આ ઉદાહરણો બતાવે છે કે આ નિયમો ખરેખર ગમે ત્યાં લાગુ પાડી શકાય છે. ખૂબ જ વ્યવહારુ છે.
તો આટલી ચર્ચા પછી તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટી શીખ કઈ રહી? કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે પેલો સિસ્ટમ પર ફોકસ કરવાનો વિચાર. આપણે ઘણીવાર મોટા પરિણામોની પાછળ દોડીએ છીએ, પણ એ ભૂલી જઈએ છીએ કે રોજિંદી નાની પ્રક્રિયાઓ જ એ પરિણામો સુધી પહોંચવાનો સાચો રસ્તો છે. અને પેલો 1% સુધારાનો વિચાર, એ નિરાશાના સમયે પણ આશા આપે છે કે નાના પ્રયત્નો ક્યારેય વ્યર્થ નથી જતા. તમારા માટે?
મારા માટે પર્યાવરણની રચનાનો વિચાર સૌથી ક્રાંતિકારી છે. એ સમજવું કે આપણી આસપાસના વાતાવરણમાં નાના ફેરફાર કરીને આપણે આપણી વર્તણૂક પર કેટલો મોટો પ્રભાવ પાડી શકીએ છે, એ ખરેખર આંખ ખોલનારું છે. ઈચ્છાશક્તિ પરનો બોજ ઓછો થઈ જાય છે.
સાચી વાત.
તો આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. તમે જે વ્યક્તિ બનવા માંગો છો તે ઓળખને અનુરૂપ એવી કઈ એક નાની 2 મિનિટની આદત તમે આજથી શરૂ કરી શકો છો?
અથવા તમારી કોઈ સારી આદતને વધુ સરળ બનાવવા માટે તમે તમારા પર્યાવરણમાં, તમારા ઘરમાં, ઓફિસમાં, ફોનમાં કયો એક નાનો ફેરફાર કરી શકો છો? આના પર જરૂર વિચારજો.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.